गुरुपित मातु स्वामी सिख पाले चले हु कुमग पग पर ही न खाले। माता पिता नी आज्ञा नु पालन अने जे रस्ते आज्ञा करे त्या जाऊ ए संतान नी पवित्र फरज छे एने आज्ञांकिता कहेवामां आवे छे। અને એ માર્ગ ભલે આપણને કુમગ લાગતો હોય, કુમાર્ગ લાગતો હોય, વ્યક્તિને પોતાની સમજમાં કદાચ ન ઉતરે, માતા પિતા એને સમજી શકતા હોય, બાકી જવાન પેઢી ન સમજતી હોય, અને માતા પિતા ફરજ પાડે, એનું નામ છે જુવાનિયાના મનમાં એ વિચારનું નામ છે કુમાર। જે માર્ગે નથી જવાનું એ માર્ગે જઈ રહ્યા છે, માટે માતા પિતાને એક માર્ગ દેખાય છે આ રસ્તો ખોટો છે, પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાની ઈચ્છા નથી એટલે જુવાનિયાનો એમ થાય છે કે આ ખોટો રસ્તો છે, માતા પિતા અમારા કરતા ઓછું ભણેલા છે। આ કોમ્પ્યુટરના જમાના આપણને કશી સમજણ ના પડતી હોય એટલે તમે ઓછું ભણેલા છો, ઓછી બુદ્ધિ વાળા છો એમ કહી દે આજની પેઢી। જરાય મા બાપની આગળ જેને મર્યાદા ન રાખ, સંકોચ ન કરે। અહીંયા ભગવાન ભરતજીને જે વાત કહી રહ્યા છે કે ભરત ગમે તેવું તોય પાછા નહીં પડવાનું, આ તો માતા પિતાની આજ્ઞાનું પાલન છે અને એમાં જ આપણું કલ્યાણ છે। કદાચ ભલે કઈ કઈ જે માગેલું વ્રત વચન અને મારા દશરથજી આપી દીધેલું વરદાન એ આપણને સાચું ન લાગતું હોય, સારું ન લાગતું હોય, અને દુનિયા પણ જોતી હોય કે આ ખોટું છે, એક વાર એમ લાગે કે દુનિયાની દ્રષ્ટિ આ ખોટું જ છે, છતાંય એ સત્ય હોય છે, દુનિયા એને એમ માને કે આ સાચું જ છે, પણ એ ભ્રમણા જ હોય માત્ર। તો આ પરિસ્થિતિમાં ભગવાન ભરતજીને એક ભાઈ તરીકે આટલી જ વાત કરે છે કે ભાઈ આપણો ધર્મ માતા પિતાની આજ્ઞાનું પાલન, ગુરુની આજ્ઞાનું પાલન, અને એમાં ભલે આપણને સમજાતું હોય કે ન સમજાતું હોય તો પણ એ માતા પિતા તરીકે પોતાના સંતાનનું હિત ઈચ્છતા જ હોય, એટલા માટે આપણે એમની આજ્ઞાનું પાલન કરવાનું જ। ચલત કુમગ પગ પર હી ન ખાલે, અને એ માર્ગે માતા પિતાએ ચીંધ્યા માર્ગે જઈશું ને તો કશું નહીં, પગમાં ઠોકરે નહીં વાગે, કાંકરા નહીં વાગે। વિચાર કરો, ભક્તિનો માર્ગ છે, ભગવાન કૃષ્ણ કે રામે કે આપણા વનમાં રહેનાર આશ્રમમાં રહેનાર ઋષિઓએ એ માર્ગ ચાતરી આપ્યો, એમને જયારે માર્ગ કરવાનો હતો ત્યારે જન્મથી ભાલકા તીર્થ સુધી કૃષ્ણને કેટલા કાંટા નથી વાગ્યા, કેટલી ઠોકરો નથી ખાધી, બતાવો। રામ વનવાસમાં ગયા, વનવાસમાં આવ્યા પછી સીતાજીને વાલ્મીકીના આશ્રમે મૂક્યા, શું યાતનાઓ નથી પડી। ભગવાન પણ જયારે મનુષ્ય બનીને આવે છે ત્યારે એમને પણ મનુષ્યના જેવી બધી જ યાતનાઓમાંથી પસાર થવું જ પડે। આ ભગવાન તરીકે બેસી રહ્યા હોય એમને કશો વાંધો નહીં, તો કશું ના થાય, પણ માણસ તરીકે આવ્યા ને આવો અમારી સાથે, અને એટલે તો આપણા વેદના ઋષિઓએ પણ એ કહી દીધું, સ જગત પિતા અવરાન આવિવેશ, આ બધા સૌની વચ્ચે આવીને બેસી ગયા, અવરાન શ્રેષ્ઠ નથી છતાં પણ બધાની વચ્ચે આવીને બેસે. તો આ છે ભગવાનનો માનવ માનવ સાથેનો નાતો, વેદોએ પણ બહુ સ્પષ્ટ કરી દીધો. અને એટલે જ જયારે આ ધરાતલ પર આવ્યા છે, રામ અને ભરત સ્વરૂપે હું છીએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ આપણો પુત્ર ધર્મ છે, અને એ માર્ગે ચાલવાથી આપણા પગમાં કશું જ નહીં થવાનું. જે માર્ગે રામ કૃષ્ણ ગયા એમણે તો માર્ગ સરસ બનાવ્યો, પછી આપણે બધાને ચાલવામાં. મહારાજ જય મહારાજ અહીં આવીને પધાર્યા, ખેતરો હતા, ખુલ્લું ઉઘાડું હતું, કુવાનું પાણી હતું. આ તો નળમાં પાણી ના આવતું, કુલર ઠંડુ કેમ નથી મહારાજ, એમ ફરિયાદ કરે. પણ તે દાડે એમણે આ ખેતરોમાં, આ વૃક્ષોની નીચે, પર્ણકુટીરમાં, અત્યારે મહારાજ મારા રૂમમાં લાઈટ નથી આવતી, એ તપ કેવા કર્યા હશે. 27 વર્ષ સુધી મહારાજ શ્રી અહીંયા પર્ણકુટીરમાં બિરાજ્યા તપથી, અને એ માર્ગે આપણે ચાલીએ છીએ. તમે તો ગાલીચાન, પાથરનાર, પંખાન, કુલર ને એસી ને, તો એ જેમણે આ માર્ગ પાથર્યો એમણે તો ખૂબ જ યાતનાઓ કે જે પરિસ્થિતિ સહન કરી, પણ એમના નામથી જયારે આ બધા ભવનો રચાયા ત્યારે જલત કુમગ પગ પરહી ન ખાલે, પગમાં એકય છાલું ન પડે, કાંટો કે કાંકરો સરખો ન વાગે. કેમ કે આ સિદ્ધ મહાપુરુષોએ ભગવાને આ બધા માર્ગોને પ્રશસ્ત કર્યા છે. આ માર્ગે ચાલ આવો તમે, અને આપણે નિરાંતે ચાલવાનું. આગળ એમણે માર્ગ બનાવવાનો. ભગવાન તો બુલડોઝર જેવા છે ને, આગળ માર્ગ તૈયાર કરે અને પાછળ આપણી બધાની ગાડીઓ ચાલે. તો ભગવાન ભરતજીને એટલો સરસ ભાવ આપે છે કે ભાઈ વિતુ આયસ પાલહી દહુ ભાઈ, આપણે બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે. જે આજ્ઞા મને મળી છે એ મારે પાલન કરવાની, જે આજ્ઞા ભરત તને મળી છે એ તારે પાલન કરવાની, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. કે તને આજ્ઞા આપી છે તે હું લઈ લઉં અને મારી આજ્ઞા તું લઈ લે, એ ફેરબદલી પણ નહીં કરવાની. કે તું આયસ પાલહી દઉં ભાઈ, આપણે બંને ભાઈઓ, કે તું એકલો જ પાળ અને હું વનમાં ના જઉં, હું સાથે હું અયોધ્યામાં પાછું, એવી કોઈ બાંધ છોડ નહીં. નહીતર આપણે તો ચલો થોડી બાંધ છોડ કરી લો ને, વ્યવહારું બાંધ છોડ કરી શું વાંધો છે. તો આમ પિતાની આજ્ઞા માટે જે પુત્ર ધર્મ છે એ પરિપૂર્ણ હોવો જોઈએ એમ ભગવાનનું કહેવું છે. અને એમાં લોક ભેદ ભલ, લોકોનું ભલું થવાનું છે, અને ભૂપ ભલાઈ, પિતાનું પણ કલ્યાણ થશે, આજ્ઞાનું પણ પાલન થશે, અને પુત્ર તરીકે આજ્ઞાંકિત પુત્રો તરીકે સૌની વચ્ચે એક દાખલો બનશે. આવા ભાવથી ભગવાને કહ્યું, ગુરુ પિતુ માતુ સ્વામી દીખ પાલે ચલે મગ પગ પરઈ ન ખાલે અસ વિચારી. અને આ પ્રમાણે વિચાર કરીને બધી ચિંતા છોડી દી, કશી ચિંતા કરવાની નથી. એ 14 વર્ષ વનમાં ટાળ તડકો વરસાદ, આતપ વર્ષા બાદ, અને 14 વર્ષ સુધી વનમાં જ વૃક્ષો નીચે ઋષિઓની સાથે જે મળ્યું તે ખાવાનું, કોણ તૈયાર થશે. અસ બિચારી, સબ સોચ, બધી ચિંતા છોડી કે ત્યાં આગળ વનમાં સુરક્ષા કેટલી, જંગલની અંદર ગમે ત્યાં સુઈ રહ્યા હોઈએ શું થશે? અને જંગલની અંદર તો જીવ જંતુઓને, સાપ ને, પશુઓને, પક્ષીઓને બધું હશે, એને કેવી રીતે સહન કર? પણ એ બધી ચિંતા છોડી દઈને ભાઈ ભરત બસ અયોધ્યાનું પાલન કરજો. અને ક્યાં સુધી? ભગવાન વચન આપે છે, ભરતજીએ જે માગ્યું એ જ વાત ભગવાને કહ્યું કે સેવ અવધ અવધિ ભરી જાઓ. અને 14 વર્ષ સુધી જ પ્રેમ લઈને આવ્યા છે, લઈ જવા માટે આવ્યા છે, પણ 14 લેવા આવ્યા છો, હું 14 વર્ષ પછી આવીશ જ, વચન આપી દીધું, પણ ત્યાં સુધી જાઓ. દેવો અવધ અવધિ ભરી જે મુદત છે 14 વર્ષની, જે માએ માગ્યા છે અને પિતાએ આપ્યા છે, એટલું જ, એટલી આજ્ઞાનું પાલન કરવાનું છે આપણે બંને. એટલે હવે કહ્યું જાઓ અયોધ્યા. આટલા બધા દિવસ સુધી ભગવાન બોલ્યા જ નથી. આવી બાબતમાં તો પાછોડ કરવા માટે તૈયાર હતા ને, ઉતાવળથી કેટલી ના થઈ શકત પાછોડ, પણ આને માટે, વચન પાળવા માટે, ધર્મને સાચવવા માટે, કુલ રીતિને સમજવા માટે આટલો બધો સમય લીધો સમજાવવામાં. અને આજે આ ચોપાઈની અંદર કહ્યું ભાઈ જાઓ અયોધ્યાને સેવો, અયોધ્યાનું પાલન પણ પોષણ કરો, અથવા અયોધ્યાને સેવો એટલે અયોધ્યાની સેવા, અથવા તમે અયોધ્યાને જઈને સેવો, અયોધ્યા તમારી સેવા કરે. કારણ કઈ કે મા તો તમને રાજા બનાવ્યા છે. સેવો અવધ અયોધ્યા તમારી સેવા કરે જાઓ. પણ નંદીગ્રામ કરી પરણ કુટીરા, એમણે તો તપસ્યા જ કરી છે નંદીગ્રામ ની અંદર. તો આ બધા જ ભાવોથી અભિભૂત થઈને ભગવાને ભરતજીને આજ્ઞા કરી જાઓ. અને જાઓ એ શબ્દ છેલ્લો મૂક્યો છે, સેવો અવધ અવધિ ભરી, અયોધ્યાને સેવો 14 વર્ષ સુધી, અને છેલ્લે કહ્યું જાઓ, આજ્ઞા થઈ ગઈ. પણ કોઈ પણ વાક્યને જયારે બોલો ને ત્યારે જે ખાસ આઘાત વાળું શબ્દ હોય ને એને છેલ્લે રાખો, નહીતર ભરતજીને પહેલું જાઓ એમ કહી દીધું હોત તો એ હુકમ થઈ જાય. અને આ છે સેવો અવધિ, અવધ સેવા કરો અવધિ, અવધિ ભરી 14 વર્ષ અને જાઓ. કોઈ આવ્યો એને સીધો જાઓ કહ્યું હોય તો બસ. તુલસીજી પણ વ્યવહારુ છે, એક વાર કે આવો ભાઈ અયોધ્યાનું સેવન કરજો.